ओम शांति। गुड मॉर्निंग। 2 अप्रैल 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः होलीना महावाक्य छे। मीठा बालको, बाप नी आ वंडरफुल हट्टी अर्थात अद्भुत दुकान छे, जेना पर बधो वेराइटी सामान मळे छे, ते हट्टीना तमे मालिक बनो छो। मीठा बालको, बापनी आ वंडरफुल हट्टी अर्थात अद्भुत दुकान छे, जेना पर बधो वेराइटी सामान मळे छे, ते हट्टीना तमे मालिक छो। प्रश्न छे, आ वंडरफुल दुकानदारनी कॉपी अर्थात नकल कोई पण नथी करी शकतो, केम? उत्तर छे, कारण के ए स्वयं ज सर्व खजानाओना भंडार छे, ज्ञानना, सुखना, शांतिना, पवित्रताना सर्व वस्तुओना सागर छे, जेने जे जोईए ते मळी शके छे। निवृत्ति मार्गवाळाओने पासे आ सामान मळी न शके, कोई पण पोताने बाप समान सागर कही न शके। गीत छे, तुम्हें पाके हमने जहां पा लिया। ओम शांति। हमणा बाळको बैठा छे बेहदना बापनी सामे, आमने बेहदना बाप पण कहवाय तो बेहदना दादा पण कहवाय, अने पछी बेहदना बाळको बैठा छे अने बाप बेहदनो ज्ञान आपी रह्या छे। हदनी वातो हवे छूटी, हवे बाप पासेथी बेहदनो वारसो लेवानो छे। आ एक ज हट्टी छे, मनुष्यने खबर नथी कि अमे शुं इच्छीए छीए। बेहदना बापनी हट्टी तो खूब मोटी छे, एमने कहवाय छे सुखना सागर, पवित्रताना सागर, आनंदना सागर, ज्ञानना सागर। कोई दुकानदार होय छे तो एनी पासे घणी वेराइटी होय छे, तो आ छे बेहदना बाप, अमनी पासे पण वेराइटी सामान छे। शू शू छे? बाबा, ज्ञानना सागर छे, सुखना, शांतिना सागर छे, एमनी पासे आ वंडरफुल अलौकिक सामान छे। पछी गवाय पण छे सुख करता, आ एक ज दुकान छे, बीजा तो कोई नी आवी दुकान नथी। ब्रह्मा विष्णु शंकर नी पासे शू सामान छे? कई पण नथी। सौथी ऊंचो सामान छे बापनी पासे, एटले एमनी महिमा गवाय छे। त्वमेव माताश्च पिता, आवी महिमा क्यारे कोई ने गवाती नथी। मनुष्य शांति माटे भटकता रहे छे, कोई ने दवा जोईए, कोई ने काई जोईए, ते हदनी दुकान छे। आखी दुनिया मां बधानी पासे हदनी वस्तुओ छे। आ एक ज बाप छे जेमनी पासे बेहदनी वस्तुओ छे, एटले एमनी महिमा पण गाय छे के पतित पावन लिबरेटर मुक्ति दाता छे, ज्ञानना सागर छे, आनंदना सागर छे। आ बधी वेराइटी अर्थात वखर, वेराइटी वखर अर्थात सामान छे। लिस्ट लक्षो तो लांबु थई जशे। जे बापनी पासे आ वस्तुओ छे તે બાળકોનો પણ હક છે તેના ઉપર, પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું। જ્યારે એવા બાપના આપણે બાળકો છીએ તો બાપની વસ્તુના આપણે માલિક હોવા જોઈએ। બાપ આવે પણ છે ભારતમાં, બાપની પાસે જે બધી વસ્તુઓ છે તે જરૂર લઈ આવશે, તેમની પાસે લેવા માટે તો જઈ નથી શકતા। બાપ કહે છે મારે આવવું પડે છે, કલ્પના સંગમ પર હું આવીને તમને બધી વસ્તુ આપી જાઉં છું। હું જે તમને વખર અર્થાત સામાન આપું છું તે પછી ક્યારેય નથી મળી શકતો। અર્ધા કલ્પ માટે તમારા ભંડારા ભરાઈ જાય છે। આવી એવી કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેના માટે પોકારવા પડે। ડ્રામા પ્લાન અનુસાર તમે બધા વારસો લઈને પછી ધીરે ધીરે સીડી ઉતરો છો. પુનર્જન્મ પણ જરૂર લેવો પડે, 84 જન્મ પણ લેવાના છે. 84 ચક્ર કહે છે પરંતુ અર્થ નથી સમજતા. 84 બદલે 84 લાખ જન્મ કહી દે છે. માયા પણ ભૂલાવી દે, માયા પણ ભૂલ કરાવી દે છે. આ હમણાં તમે સમજો છો, પછી તો આ બધું ભૂલી જશો. આ સમયે વખર લો છો, સતયુગમાં રાજાઈ કરો છો, પરંતુ તેમને આ ખબર નથી રહેતી કે આ રાજાઈ અમને કોણે આપી. લક્ષ્મીનારાયણનું રાજ્ય ક્યારે હતું? સ્વર્ગના સુખ ગવાઈ જાય છે, સુખના સુખ ગવાય પણ છે, બધા પ્રકારના સુખ આપે છે. આનાથી વધારે કોઈ વસ્તુ હોતી નથી, આનાથી વધારે કોઈ સુખ હોતું નથી. પછી તે સુખ પણ પ્રાયઃ લોપ થઈ જાય છે. અર્ધા કલ્પ પછી રાવણ આવી બધા સુખ છીનવી લે છે. કોઈને ગુસ્સો કરો છો તો કહે છે, તારી કળા કાયા જ ખતમ થઈ ગઈ છે. તમે પણ જે સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ હતા, તે કળાઓ બધી ખલાસ, બધી ખતમ થઈ ગઈ છે. એક બાપ સિવાય બીજા કોઈની આટલી મહિમા નથી. કહે છે ને, પૈસા હોય તો લાડકા ના ફરી આવો. તમે વિચાર કરો કે સ્વર્ગમાં કેટલી અકીચાર ધનમાલ હતા, હવે તે થોડી છે. બધું ગુમ થઈ જાય છે, ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની જાય છે, તો ધનમાલ પણ ગુમ થઈ જાય છે. પછી નીચે પડવા લાગી જાય છે. બાપ સમજાવે છે, તમને આટલું ધન આપ્યું, તમને હીરા જેવા બનાવ્યા, પછી તમે ધનમાલ ક્યાં ગુમાવી દીધા? હવે ફરી બાપ કહે છે, પોતાનો વારસો પુરુષાર્થ કરીને લઈ લો. તમે જાણો છો કે બાબા આપણને ફરીથી સ્વર્ગની રાજાહી આપી રહ્યા છે અને કહે છે, હે બાળકો, મને યાદ કરો તો તમારા ઉપર જે કાટ છે તે નીકળી જાય. બાળકો કહે છે, બાબા અમે ભૂલી જઈએ છીએ. આ શું, કન્યા જ્યારે લગ્ન કરે છે તો પતિને ક્યારે ભૂલે છે શું? બાળકો ક્યારે બાપને ભૂલે છે શું? બાપ તો દાતા છે, વારસો બાળકોએ લેવાનો છે તો જરૂર યાદ કરવા પડે. બાપ સમજાવે છે, મીઠા મીઠા શીખી લધા બાળકો, યાદની યાત્રામાં રહેશો તો વિકર્મ વિનાશ થશે, બીજો કોઈ ઉપાય નથી. ભક્તિ માર્ગમાં તીર્થયાત્રા, ગંગા સ્નાન વગેરે જે કરતા આવ્યા છો, તો સીડી નીચે ઉતરતા જ આવ્યા છો, ઉપર ચડી જ નથી શકતા. લો અર્થાત કાયદો નથી કહેતો, બધાની ઉતરતી કળા છે. આ જે કહે છે કે ફલાણા મુક્તિમાં ગયા, આ જુઠ્ઠું બોલે છે. પાછું કોઈ જઈ ન શકે. બાબા આવ્યા છે તમને 16 કળા સંપૂર્ણ બનાવવા. તમે જ ગાતા હતા કે મુજ નિર્ગુણ હારે મેં. હવે તમે જાણો છો કે બાપ ગુણવાન બનાવે છે. આપણે જ ગુણવાન પૂજ્ય હતા, આપણે વારસો લીધો હતો, 5000 વર્ષ થયા. બાપ પણ કહે છે કે તમને વારસો આપીને ગયો હતો. શિવ જયંતિ, રક્ષાબંધન, દશેરા વગેરે મનાવે પણ છે, છતાં પણ કાંઈ સમજતા નથી, બધું જ ભૂલી જાય છે. પછી બાપ આવીને યાદ અપાવે છે, તમે જ હતા, પછી તમે રાજ્યભાગ ગુમાવ્યું છે. બાપ સમજાવે છે, હવે આ આખી જૂની દુનિયા જળજળીભૂત છે. દુનિયા તો આ જ છે, આ જ ભારત નવું હતું, હવે જૂનું થયું છે. સ્વર્ગમાં સદા સુખ હોય છે, પછી દ્વાપરથી જ્યારે દુઃખ શરૂ થાય છે ત્યારે આ વેદ શાસ્ત્ર વગેરે બને છે. ભક્તિ કરતા કરતા જ્યારે તમે ભક્તિ પૂરી કરો ત્યારે ભગવાન આવે છે. બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત, અડધું અડધું હશે ને, જ્ઞાન દિવસ, ભક્તિ રાત. તેમણે તો કલ્પની આયુ ઉલટી સુલટી કરી દીધી છે. તો પહેલાં પહેલાં તમે બધાને બાપની મહિમા સંભળાવો. બાપ જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે. શ્રી કૃષ્ણને થોડી કહેવાશે નિરાકાર પતિ પાવન સુખના સાગર. ના, તેમની મહિમા જ અલગ છે. રાત દિવસનો ફરક છે. શિવને કહેવાય જ છે બાબા. શ્રી કૃષ્ણ બાબા શબ્દ નથી શોભતો. કેટલી મોટી ભૂલ છે. સૌથી પછી નાની નાની ભૂલો કરતા 100% ભૂલી ગયા છે. બાપ કહે છે સંન્યાસીઓ પાસેથી ક્યારેય આ સોદો મળી ન શકે. તે છે જ નિવૃત્તિ માર્ગના. તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. તમે સંપૂર્ણ નિર્વિકારી હતા. વાઇસલેસ વર્લ્ડ અર્થાત નિર્વિકારી દુનિયા હતી. આ છે વિશેષ વર્લ્ડ અર્થાત વિકારી દુનિયા. પછી કહે છે શું સતયુગમાં બાળકો નથી જન્મતા? ત્યાં પણ તો વિકાર હતો. અરે, તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. સંપૂર્ણ નિર્વિકારી પછી વિકારી કેવી રીતે થઈ શકે? હોય કેવી રીતે શકે? પછી સતયુગમાં આટલા બધા મનુષ્ય હોય, આ કેવી રીતે બની શકે? ત્યાં આટલા મનુષ્ય થોડી હોય છે. ભારત સિવાય બીજો કોઈ ખંડ નહીં હશે. તેઓ કહે પણ છે અમે માની નથી શકતા. દુનિયા તો સદૈવ ભરેલી રહે છે. કાંઈ પણ સમજતા જ નથી. બાપ સમજાવે છે કે ભારત ગોલ્ડન એજ અર્થાત સતયુગ હતું. હવે તો આયરન એજ અર્થાત કળિયુગ પથ્થર બુદ્ધિ છે. હવે આ બાળકોએ રામાને સમજી લીધો છે. ગાંધી વગેરે બધા રામ રાજ્ય ઈચ્છતા હતા, પરંતુ દેખાડે છે કે મહાભારત લડાઈ લાગી, બસ પછી ખેલ ખતમ. પછી શું થયું? કાંઈ પણ દેખાડ્યું નથી. બાપ આ સમજાવે છે. આ તો બિલકુલ સહજ છે. શિવ જયંતિ મનાવે છે તો જરૂર શિવ બાબા આવે છે. એ છે હેવનલી ગોડ ફાધર. તો જરૂર હેવનના ગેટ અર્થાત સ્વર્ગના દ્વાર ખોલવા આવશે. આવશે પણ ત્યારે જ્યારે હેલ અર્થાત નર્ક હશે. હેવનના દ્વાર ખોલી હેલના બંધ કરી દેશે. હેવનના દ્વાર ખુલે તો જરૂર બધા હેવનમાં જ આવશે. આ વાતો કોઈ ડિફિકલ્ટ અર્થાત મુશ્કેલ નથી. મહિમા ફક્ત એક બાપની છે. શિવ બાબાની એક જ હતી છે. એ છે બેહદના બાપ. બેહદના બાપ દ્વારા ભારતને સ્વર્ગનું સુખ મળે છે. બેહદના બાપ સ્વર્ગ સ્થાપન કરે છે. બરોબર, બેહદનું સુખ હતું. પછી આપણે હેલમાં કેમ પડ્યા છીએ આ કોઈ પણ નથી જાણતું. બાપ સમજાવે છે કે તમે જ હતા, પછી તમે જ પડ્યા છો. દેવતાઓને 84 જન્મ લેવા પડે છે. હવે આવીને પતિત બન્યા છે, એમને જ પછી પાવન બનવાનું છે. બાપનો પણ જન્મ છે તો રાવણનો પણ જન્મ છે. આ કોઈને પણ ખબર નથી. કોઈને પણ પૂછો કે રાવણને ક્યાંથી પાળો છો, કહેશે તે તો અનાદિ ચાલ્યું આવે છે. આ બધા રહસ્ય બાપ સમજાવે છે. એ બાપની એક જ હત્તીની મહિમા છે. સુખ, શાંતિ, પવિત્રતા મનુષ્યથી મનુષ્યને નથી મળી શકતા. ફક્ત એકને થોડી શાંતિ મળી હતી. આ ખોટું બોલે છે કે ફલાણા પાસેથી શાંતિ મળી. અરે, શાંતિ તો મળવાની છે શાંતિ ધામમાં. અહીં તો એકને શાંતિ હશે તો બીજો અશાંત કરશે તો શાંતિમાં રહી ન શકે. સુખ શાંતિ પવિત્રતા બધી ચીજોના વેપારી એક જ શિવ બાબા છે. એમની સાથે કોઈ આવીને વેપાર કરે એમને કહેવાય જ છે સોદાગર. પવિત્રતા સુખ શાંતિ સંપત્તિ બધું એમની પાસે છે. અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. સ્વર્ગનું તમે રાજ્ય મેળવો છો. બાપ તો આપવા આવ્યા છે, લેવાવાળા લેતા લેતા થાકી જાય છે. હું આવું જ છું આપવા માટે અને તમે ઠંડા પડી જાઓ છો લેવામાં. બાળકો કહે છે બાબા માયાના તોફાન આવે છે. હા, પદ પણ ખૂબ ઊંચું મેળવવાનું છે, સ્વર્ગના માલિક બનો છો. આ નાની વાત છે શું? તો મહેનત કરવાની છે. શ્રીમદ પર ચાલતા રહો. વખર જે મળે છે એ પછી બીજાઓને પણ આપવો પડે, દાન કરવું પડે. પવિત્ર બનવું છે તો 5 વિકારોનું દાન જરૂર આપવાનું છે. મહેનત કરવાની છે. બાપને યાદ કરવાના છે ત્યારે જ કાટ ઉતરશે. મુખ્ય છે યાદ. પ્રતિજ્ઞા ભલે કરો કે બાબા અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું, કોઈ પર ક્રોધ નહીં કરીશું, પરંતુ યાદમાં જરૂર રહેવાનું છે. નહીં તો આટલા પાપ કેવી રીતે વિનાશ થશે? બાકી નોલેજ તો ખૂબ સહજ છે. 84 જન્મોનું ચક્ર કેવી રીતે લગાવ્યું છે આ કોઈને પણ તમે સમજાવી શકો છો. બાકી યાદની યાત્રામાં મહેનત છે. ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. કયું જ્ઞાન આપે છે? મન મના ભવ અર્થાત મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે ગાતા પણ હતા કે તમે જ્યારે આવશો તો બીજાઓનો સંગ તોડી એક સંગ જોડીશું, તમારા પર બલિહાર જઈશું, તમારા સિવાય બીજા કોઈને યાદ નહીં કરીશું. પ્રતિજ્ઞા કરી છે પછી ભૂલી કેમ જાઓ છો? કહો પંછો હથકાર દે દિલ યાર દે. કર્મયોગી તો તમે છો. ધંધો વગેરે કરતા બુદ્ધિયોગ બાપ સાથે લગાવવાનો છે. માશુક બાપ સ્વયં કહે છે આપ આશિકોએ અર્ધો કલ્પ યાદ કર્યા છે, હવે હું આવ્યો છું, મને યાદ કરો. આ યાદ જ ઘડી ઘડી ભૂલાઈ જાય છે. આમાં જ મહેનત છે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર જ છોડવું પડે. જ્યારે રાજધાની સ્થાપન થઈ જશે ત્યારે તમે કર્માતીત અવસ્થા મેળવશો. હમણાં તો બધા પુરુષાર્થી છે. સૌથી વધારે મમ્મા બાબા યાદ કરે છે. સૂક્ષ્મ વતનમાં પણ તેઓ દેખાય છે. બાપ સમજાવે છે હું જેમાં પ્રવેશ કરું છું તે અનેક જન્મના અંતવાળો જન્મ છે. તે પણ પુરુષાર્થ કરી રહ્યા છે. કર્માતીત અવસ્થામાં હમણાં કોઈ પહોંચી ન શકે. કર્માતીત અવસ્થા આવી જાય તો પછી આ શરીર રહી ન શકે. બાબા તો ખૂબ સારી રીતે સમજાવે છે. હવે સમજવાવાળાઓની બુદ્ધિ પર છે. હેવનલી ગોડ ફાધર એક જ છે. એમની પાસે જ જ્ઞાનનો બધો વખર છે. એ જ જાદુગર છે. બીજા કોઈની પાસેથી સુખ શાંતિ પવિત્રતાનો વારસો મળી ન શકે. બાપ ખૂબ સારી રીતે સમજાવે છે. બાળકોએ ધારણ કરી બીજાને ધારણ કરાવવાનું છે. જેટલી ધારણા કરે છે એટલો વારસો લે છે. દિવસે દિવસે ખૂબ તરાવટી માલ મળે છે. લક્ષ્મી નારાયણ જુઓ કેટલા મીઠા છે. તેમના જેવું મીઠું બનવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. બીજા કોઈ પણ સત્સંગમાં આવી રીતે કહે છે શું? આ આપણે બિલકુલ જ નવી ભાષા છે જેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. અચ્છા, રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બાપ દ્વારા જે સુખ શાંતિ પવિત્રતાનો વખર અર્થાત સામાન મળ્યો છે તે બધાને આપવાનો છે. પહેલા વિકારોનું દાન આપી પવિત્ર બનવાનું છે, પછી અવિનાશી જ્ઞાન ધનનું દાન કરવાનું છે. બીજી પોઈન્ટ છે, દેવતાઓ જેવા મીઠા બનવાનું છે. જે બાપ દાદા સાથે પ્રતિજ્ઞા કરી છે તેને સદા યાદ રાખવાની છે અને બાપની યાદમાં રહી વિકર્મ પણ વિનાશ કરવાના છે. વરદાન છે, નિમિત્તપણાની સ્મૃતિ દ્વારા પોતાના દરેક સંકલ્પ પર અટેન્શન રાખવાવાળા નિવારણ સ્વરૂપ ભવ. નિમિત્તપણાની સ્મૃતિ દ્વારા પોતાના દરેક સંકલ્પ પર અટેન્શન રાખવાવાળા નિવારણ સ્વરૂપ ભવ. નિમિત્ત બનેલા આત્માઓ પર બધાની નજર હોય છે એટલે નિમિત્ત બનવાવાળાને વિશેષ પોતાના દરેક સંકલ્પ પર અટેન્શન રાખવું પડે. જો નિમિત્ત બનેલા બાળકો પણ કોઈ કારણ સંભળાવે તો એમને ફોલો કરવાવાળા પણ અનેક કારણ સંભળાવી દે છે. જો નિમિત્ત બનવાવાળામાં કોઈ કમી છે તો તે છુપાઈ નથી શકતી એટલે વિશેષ પોતાના સંકલ્પ વાણી અને કર્મ પર અટેન્શન આપી નિવારણ સ્વરૂપ બનો. સ્લોગન છે, જ્ઞાની તું આત્મા તે છે જેમાં પોતાના ગુણ અથવા વિશેષતાઓનું પણ અભિમાન ન હોય. જ્ઞાની તું આત્મા તે છે જેમાં પોતાના ગુણ અથવા વિશેષતાઓનું પણ અભિમાન ન હોય. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. મધુરતાનો ગુણ જીવનમાં ત્યારે આવશે જ્યારે પોતાના અથવા બીજાના વીતેલાને અર્થાત ભૂતકાળને ન જોઈ અંદરના સંસ્કારોને સરળ અને નમ્રચિત બનાવશે. સરળચિત્ત આત્મા, સરળચિત્ત આત્માનો ગુણ જ છે મધુરતા. એમના નયનોથી મધુરતા, મુખથી મધુરતા અને ચલનથી મધુરતા પ્રત્યક્ષ રૂપમાં દેખાય છે. મધુરતા અને નમ્રતા આ બે વિશેષ ધારણાઓથી સદા વિશ્વ કલ્યાણકારી મહાદાની વરદાની બની જશો અને સહજ જ સ્નેહનું સબૂત અર્થાત પ્રમાણ આપી શકશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.